તારીખ 9/4/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના બીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 31.
માર્ગ પ્રકાશક બીજા અધિકારનો 547 વેદનીય કર્મોદયજન્ય અવસ્થાનો વિષય ચાલે છે. અઘાતી કર્મોમાં વેદનીય નામ ગોત્ર ને આયુષ ચાર પ્રકારના કર્મો છે. એમાં વેદની કર્મનો ઉદય થતા શરીરમાં અથવા બાહ્ય સંયોગોમાં અનુકૂળતા અથવા પ્રતિકૂળતા ઉત્પન્ન થાય છે. અંદર પરમાણુમાં જે વિપાક આવે છે કર્મની પ્રકૃતિમાં, એને અને બહારના સંયોગોને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કર્મના પરમાણુ ભિન્ન છે અને સંયોગોના પરમાણુ પણ ભિન્ન છે, છતાં બંનેનો એવો જ કોઈ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને જ્યાં અશાતા વેદનીનો ઉદય આવે ત્યારે અનેક પ્રકારના અશાતા લાગે એવા કારણો ઉત્પન્ન થાય છે. શાતા વેદનીનો ઉદય આવે ત્યારે શાતા લાગે એવા કારણો મારમાં ઉત્પન્ન થાય છે. હવે એ કારણો જે સુખ દુઃખના કારણો ગણાય છે ત્યાં વિશેષપણે એમ સમજવા યોગ્ય છે કે એ કારણો જ કાંઈ સુખ દુઃખ ઉપજાવતા નથી. શું સમજવા યોગ્ય છે વિશેષ વાત? કે એ સંયોગો અને એ કારણો ખરેખર સુખ દુઃખ ઉપજાવતા નથી. શરીરમાં રોગ આવે એ દુઃખ નથી ઉપજાવતો એમ કહે છે, માનવું થોડું કઠણ પડે. નિર્ધન અવસ્થા આવે એ દુઃખ નથી ઉપજાવતો. કોઈ પ્રતિકૂળતા આપે, શું અપમાન કરે કે પ્રતિકૂળતા આપે એ દુઃખ નથી ઉપજાવતો. શું અને શરીરને શાતા આદિ થાય, સધનપણું થાય, માન સન્માન મળે, પ્રશંસા મળે તેથી સુખ થાય એમ ખરેખર નથી. શું અહીં એમ સમજવા યોગ્ય છે? જો 46માં પાને 5 મિનિટે કે એ કારણો જ કઈ સુખ દુઃખ ઉપજાવતા નથી, પણ મોહ કર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ દુઃખ માને છે. આ વિષય ચાલતો હતો. મોહ કર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ દુઃખ એ વખતે માનવા લાગે છે. શું મોહને લઈને જીવ માનવા લાગે છે કે આ મને અનુકૂળ છે, આ મને પ્રતિકૂળ છે. અનુકૂળ અને પ્રતિકૂળતાનો પ્રકાર જુદો છે, પણ ખરેખર એ દુઃખના કારણ કે સુખના કારણ નથી. જે માનવું છે એ મોહ કર્મને લઈને છે અથવા પોતાના મોહ ભાવને લઈને છે, એને એને કારણે નથી. એ આગળ જતા સ્પષ્ટ કરશે શું કેવી રીતે એ નથી. વેદનીય કર્મના ઉદયને અને મોહની કર્મના ઉદયને એવો જ સંબંધ છે સંસારી જીવને. શું? કારણ કે મોહ તો સંસારી જીવને છે. વેદનીય કર્મનો ઉદય તો અરિહંત ભગવાનને પણ છે, અઘાતી છે ને, એટલે ચારે અઘાતીનો ઉદય છે અરિહંત ભગવાનને. પણ એમને અનુકૂળ સંયોગોથી સુખ નથી ઉપજતું, એમને આત્મામાંથી સુખ ઉપજે છે, પરમ સુખની અવસ્થા એમને આત્મામાંથી થાય છે, બહારના અનુકૂળ સંયોગોથી અરિહંત ભગવાનને સુખ થતું નથી. પણ સંસારી જીવને વેદનીય કર્મના ઉદયને અને મોહનીય કર્મના ઉદયને એવો જ સંબંધ છે કે જ્યારે સાતા વેદનીય જન્ય બાહ્ય કારણ મળે ત્યારે તો તે સુખ માનવા રૂપ ત્યારે સુખ માનવા રૂપ મોહ કર્મનો ઉદય થાય છે, અને ત્યારે એને ભાવ શું થાય છે કે હું સુખી થયો. જ્યાં અનુકૂળતાઓ થાય બહારમાં તો એને મોહ એમ થાય છે કે આ બધું મને બહુ સરસ છે, આ બધું મને અનુકૂળ છે, મને ઘણી આનાથી સાતા છે, આનાથી મને સુખ છે એમ માનવા લાગે છે. શું? અને જ્યારે અસાતા વેદનીય જન્ય બાહ્ય કારણ મળે ત્યારે દુઃખ માનવા રૂપ મોહ કર્મનો ઉદય થાય છે, ત્યારે પોતે દુઃખી થાય છે, આ સંયોગોને કારણે પોતે દુઃખી થાય છે એવું એ માનવા લાગે છે. એવું જે માનવું છે તે મોહથી છે, ઉદયથી નહીં પણ મોહથી છે એમ કેવું છે. જો ઉદયથી હોય તો બધાને થવું જોઈએ, પણ એ મોહથી માનવું થાય છે. વળી તે જ કારણ કોઈને સુખનું તથા કોઈને દુઃખનું કારણ થાય છે. જે એક જીવને સુખનું કારણ થાય તે બીજાને દુઃખનું કારણ થાય, બીજાને દુઃખનું કારણ થાય તે એકને સુખનું કારણ થાય. શું? ઘરમાં એક ચીજ બને, એક જણો કે મને ભાવે છે, બોલો કે મને બિલકુલ ભાવતી નથી. શું? ચિત્ત તો તે જ છે, પણ એક સુખનું કારણ માને છે, એક દુઃખનું કારણ માને છે, કેમ કે એને અંદર અસાતાનો ઉદય છે, આને સાતાનો ઉદય છે, એ પ્રમાણે માનવા લાગે છે. ચિત્ત તો તેની તે છે. હાલો ને, કપડાં પસંદ કરે છે કે નહીં, અમને મને આ આ રંગ ગમે છે, બીજો કે મને બિલકુલ ન ગમે એવો રંગ. ઠીક, રંગ સારો ખરાબ હોય તો બંનેને સુખનું કે બંનેને દુઃખનું કારણ થવું જોઈએ, સર્વને એક સરખો ભાવ થવો જોઈએ, પણ એવું બનતું નથી. અંદરમાં મોહનો ઉદય હોય એ પ્રકારે જીવ પરિણમે છે. તે જ કારણ કોઈને સુખનું તથા તે જ કારણ કોઈને દુઃખનું થાય છે. જેમ કોઈને સાતા વેદનીના ઉદયથી મળેલું જે વસ્ત્ર સુખનું કારણ થાય છે, તેવું વસ્ત્ર કોઈને અસાતા વેદનીના ઉદયથી મળતા દુઃખનું કારણ થાય છે. માટે બાહ્ય વસ્તુ તો સુખ દુઃખનું નિમિત્ત માત્ર છે, એને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત માત્ર એટલે શું કે એના લક્ષ્ય જીવ પરિણામ કરે છે, માટે એને નિમિત્ત કહેવામાં આવે છે. સુખ દુઃખ થાય છે તે મોહના નિમિત્તથી થાય છે. નિર્મોહી મુનિજનોને જો આ દ્રષ્ટાંત આપ્યું હોય, મુનિઓનું આપ્યું, આપણે અરિહંત ભગવાનની વાત કરી, મુનિઓની વાત કરે છે કે નિર્મોહી મુનિજનોને અનેક રુદ્ધિ આદિ તથા પરીક્ષા આદિ કારણ મળવા છતાં પણ સુખ દુઃખ ઉપજતું નથી. વંદે ચક્રી તથાપિ નમળે માનવો, એમને સુખ ઉપજતું નથી. ઇન્દ્ર ઉપરથી વંદન કરવા આવે તો પણ એમને સુખ ઉપજતું નથી, એને કારણે સુખ નથી, આત્માનું સુખ છે અંદરમાં. તથા મોહી જીવને કારણ મળો વા ન મળો તો પણ પોતાના સંકલ્પથી જ સુખ દુઃખ થયા કરે છે. મોહી જીવને તો આમ તો નવરો બેઠો હોય તો કે મને બેચેની થાય છે, મને કાંઈ મજા આવતી નથી, બધું અનુકૂળ છે ને તમને તો કંઈ બધું ભલે અનુકૂળ હોય પણ મને ક્યાં હક પડતો નથી. કારણ વગર સુખ દુઃખમાં એને ઉદય અનુસારે પરિણમે છે, બહારમાં સંયોગમાં ફેરફાર ન હોય તો પણ. તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતા તીવ્ર સુખ દુઃખ થાય છે, તે જ કારણો મળતા મંદ મોહીને મંદ દુઃખ થાય છે. જો પાછું એક જ સરખું લાગુ પડે, શું? એક જ કારણ, એક જ પ્રસંગ બે જણને લાગુ પડતો હોય એક દુકાનમાં બે ભાગીદાર હોય, બે નો સરખો હિસ્સો હોય, કેટલો સરખો હિસ્સો હોય, લાભ થાય તો એક જણો ખૂબ હરખાય, કેમ કે એને તીવ્ર મોહ છે, બીજાને એમ થાય કે એટલું બધું હું હરખાઈ જવાનું છે, નુકસાન જાય તો એકને ખૂબ દુઃખ થાય, અરે આમ થઈ ગયું તેમ થઈ ગયું, લો વાટ કર્યા જ કરે આખો દિવસ, બીજો શાંતિથી એ થાય, વેપાર છે, નુકસાને જાય કોક વાર, કારણ એક છે, બે ને સરખું લાગુ પડે છે, પણ તીવ્ર મોહી જીવને વિશેષ પરિણામ થાય છે, તીવ્ર પરિણામ થાય છે, મંદ મોહી જીવને મંદ પરિણામ થાય છે. માટે સુખ દુઃખ થવાનું કારણ મૂળ બળવાન કારણ મૂળ કર્મનો ઉદય છે, તેથી એમ સિદ્ધ થયું કે સુખ દુઃખ થવાનું કારણ મૂળ બળવાન કારણ તો મૂળ કર્મનો ઉદય છે, અન્ય વસ્તુ બળવાન કારણ નથી, નિમિત્ત ગણાય છે પણ એ બળવાન કારણ નથી, પરંતુ અન્ય વસ્તુને મોહી જીવના પરિણામોને નિમિત્ત નૈમિતિકની મુખ્યતા હોય છે, જે વડે મોહી જીવ અન્ય વસ્તુને સુખ દુઃખનું કારણ માને છે, કેમ કે કર્મનો ઉદય અંદરમાં કોઈને દેખાતો નથી, એટલે બહારના સંયોગોને સુખ દુઃખનું કારણ મોહી જીવો માને છે, આણે મને દુઃખ આપ્યું આણે મને સુખ આપ્યું, ખરેખર એ કારણ નથી. જે વડે મોહી જીવ અન્ય વસ્તુને જ સુખ દુઃખનું કારણ માને છે અને એને લઈને એ બહારના પદાર્થને સુખ દુઃખનું કારણ માને છે, સંસારમાં તો એ જ પદ્ધતિ છે વ્યવહારની, કે આને લઈને સુખ ને આને લઈને દુઃખ, પોતાના મોહને લઈને સુખ દુઃખ થાય છે એવું કોઈ વિચારતો નથી. એ પ્રમાણે વેદનીય કર્મના ઉદયથી સુખ દુઃખના કારણો નિપજે છે, એ પ્રમાણે મોહની કર્મના ઉદયથી સુખ દુઃખના ખરેખર કારણો નિપજે છે, એ પ્રમાણે વેદનીય કર્મના ઉદયથી શું મૂળમાં વેદનીય કર્મ અને મોહની કર્મનો સાથે સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થઈ જાય છે, સંસારમાં તો એ રીતે અસાતા સાતાના ઉદયને જ મુખ્યપણે જોવામાં આવે છે. એ રીતે વેદનીય કર્મના ઉદયને મૂળ સાથે કેવો પ્રકાર પરિણમનનો છે એ જરા વિશેષ મુદ્દો આમાં સમજવા યોગ્ય છે. હવે આયુ કર્મોદય જન્ય અવસ્થા, બીજો અઘાતી કર્મ લીધું વેદની પછી આયુ, કે આયુ કર્મના ઉદય વડે મનુષ્ય આદિ પર્યાયોની સ્થિતિ રહે છે, ચારે ગતિ આદિમાં ચારે ચાર લઈ લેવા, શું આયુ કર્મના ઉદયને લઈને મનુષ્ય દેવ તિર્યંશ નારકી જે પર્યાયની સ્થિતિ રહે છે એ આયુ કર્મનો ઉદય હોય ત્યાં સુધી રહે છે. જ્યાં સુધી આયુ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી રોકાદ રોગાદિક અનેક કારણો મળવા છતાં પણ શરીરથી સંબંધ છૂટતો નથી, તથા જ્યારે આયુનો ઉદય ન હોય ત્યારે અનેક ઉપાય કરવા છતાં પણ શરીરથી સંબંધ રહેતો નથી, પણ તે જ વખતે આત્મા અને શરીર જુદા થઈ જાય છે. આ તો રોજનો બધાને અનુભવ થાય એવો વિષય છે, કે ગમે તે કરે શરીર ટકી શકે નહીં, કાંઈ રોગ નહોતો ને કે રોગ હતો નહોતો એ બધું બહાનું છે, 25-25 વર્ષથી ખાટલે પડેલા માણસો હોય છે, શું સાવ પરાધીન, ખવડાવે કોક, શું ઝાડો પેશાબ કોઈ કરાવે, પડખું ફેરવું હોય તો કોક પડખું ફેરવાવે, બેસી તો શકે નહીં, પડખું ફેરવવું હોય તો બીજા એને ફેરવે, અને ભાઠા પડી જાય, પણ આયુ કર્મનો ઉદય હોય તો એમને એમ ચાલુ રહીએ, વર્ષો સુધી ચાલુ રહીએ, અને રાતે રાણ જેવું શરીર હોય, આયુષ કર્મનો ઉદય પૂરો થયો કે બગા હું ખાય એની હારે ખરાશ એક ભાવમાંથી, આમ તો એક ભાવમાં સાત ચાલુ રહે છે, એક વખત આઠ પડે, આયુષ કર્મ એક જ વખત પડે, એક જ વખત બંધાય, બે તૃતીયાંશ ભાગે, બાકી સાત કર્મ ની પ્રકૃતિ ચાલુ રહે છે. ભગવાની તો આઠે આઠ ની ચાલુ રહે છે, બાંધવામાં સાત બંધાય અને એક વખત આઠમું પણ બંધાઈ જાય. હા, એમાં એ બધી વહેંચણી થઈ જાય, જેમ આપણે એક રોટલી ખાઈએ એમાંથી સપ્ત ધાતુમાં પરમાણુ વહેંચાઈ જાય, લોહી બને, નખ બને, વાળ બને, ચામડી બને, હાડકું બને, શું એવી રીતે રોટલી એની એ એમાંથી પરમાણુ વહેંચાઈ જાય, ભાત ને દાળ એના એ પણ એમાંથી પરમાણુ વહેંચાઈ જાય, એવી રીતે કાર્બન વર્ગના તેની તે જીવનો એક ભાવ મળે ત્યારે એમની અંદર વિભાગ પડવા માંડે, જ્ઞાનાવરણી દર્શનાવરણી એ બધા વિભાગ ચાલુ થઈ જાય. દર્શનમો છે એ ભ્રાંતિ કરે છે, આ મને ઠીક, આ મને અઠીક, રાગ દ્વેષ કરવાનું કારણ મોહ છે. એક સાથે બે આયુનો ઉદય ન હોય, મનુષ્ય આયુ હોય ત્યારે બીજી ગતિના આયુનો ઉદય ન હોય શકે, એ પૂરું થાય પછી બીજું શરૂ થાય, એને પાછો એવો મેળ. અહીંયા આ આયુષનો છેલ્લો સમય વચ્ચે વિગ્રહ ગતિ આવે અને પછી તરત જ બીજું આયુ શરૂ થઈ જાય. વચ્ચે વિગ્રહ ગતિમાં કોઈને એક સમય, કોઈને બે સમય, કોઈને ત્રણ સમય, ત્યાં આયુ કર્મનો ઉદય નથી હોતો. એટલે કર્મનો ઉદય સાત આઠ કર્મનો ગણાય છે સંસારમાં, પણ વિગ્રહ ગતિની અપેક્ષા એ સાત કર્મનો ગણાય છે, એમ છે. આયુષ ઉદય આવ્યા પછી લાંબુ ટૂંકું ન થાય, બંધાણું હોય અને ઉદયમાં ન આવ્યું હોય ત્યાં સુધી લાંબુ ટૂંકું થાય. ઉદય ચાલુ થઈ ગયા પછી કોઈ કર્મમાં ફેરફાર ન થાય. આયુષ ને આઠે કર્મ ઉદયાવળીમાં આવી જાય, ઉદય તો હજી પછી આવશે થોડા સમય પછી, પણ ઉદયાવળીમાં આવી જાય પછી એમાં કોઈ સંક્રમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ કોઈ જાતના ફેરફાર ન થઈ શકે. ભગવાનના જ્ઞાનમાં, હા બધું ભગવાનના જ્ઞાનમાં હું જ્યોતિષને ખબર પડે છે તો જાણવાના ઘણા જ્ઞાન છે એવા, તો આયુષને જાણવાના જ્ઞાન તો છે, નિમિત્ત જ્ઞાન નિમિત્ત જ્ઞાની જાણી શકે છે. આટલું કૃપાળુદેવને એ તો ઉદયલિંગજન્ય જ્ઞાન હતું, શરીરના અવયવો ઉપરથી સામાનું આયુષ માપી જેટલે લેતા હતા. જુઠાભાઈનું આયુષ માપ્યું હતું, પછી એમાં 12 કલાકનો ફેર પડ્યો, ત્યારે પોતે ડાયરીમાં નોંધ કર્યું, પહેલા નોંધ કર્યું હતું કે આ દિવસે આનો દેહ છૂટશે. નાની ઉંમરમાં એને રોગ લાગુ પડી ગયો હતો, બહુ પાત્ર જીવ હતા, શ્રીમદજીને ઓળખી ગયા હતા, એમને સત્પુરુષની ઓળખાણ થઈ ગઈ હતી. જુઠાભાઈ જયસિંહભાઈ, મંગળદાસ જયસિંહભાઈ ના નાના ભાઈ જુઠાભાઈ જયસિંહભાઈ, શું એમને અરસપરસ પ્રીતિ ઘણી હતી પાત્રતાના હિસાબે, ડાયરીમાં ટપકાયું કે આ દિવસે આનો દેહ છૂટશે. પછી 12 કલાકનો ફેર પડ્યો, બરાબર 12 કલાકનો, 12 વાગે રાતને દિવસનો, આટલો ફેર પડ્યો છે કે આટલો જ્ઞાનની અંદર ફેર પડ્યો છે, એવું જ્ઞાન હતું. એ તો જાણવાનો વિષય છે, એથી લાભે નથી ને નુકસાને નથી. આયુષ વધારે હોય તો સારું, તો કોઈ આપઘાત કરે નહીં. આપઘાત કરવા વાળા શું જોવે છે કે મારું એજ પૂરું થાય તો સારું, બીજો માણસ એમ વિચાર કરે છે કે મારું એજ લંબાય તો સારું, ન એના ભાવથી લંબાય ન એના ભાવથી ઓછું થાય. એટલે જ્યાં આયુષ કર્મ નો ઉદય પૂરો થાય ત્યાં ગમે તેટલા ઉપાય કરવામાં આવે, પણ આત્મા તે જ વખતે શરીરથી જુદો થઈ જાય છે. આ સંસારમાં જન્મ જીવન અને મરણનું કારણ આયુષ કર્મ જ છે. જન્મ થાય છે ત્યાં આયુનો ઉદય ગણવો, શું આમ ગર્ભમાં આવે છે ત્યારથી લઈ લેવો, શું, અને બીજા પ્રાણીઓને તો એ પ્રશ્ન નથી, ગર્ભ જ ન હોય એને તો જે જન્મ થાય ત્યારથી જ આયુનો ઉદય શરૂ થાય છે, અને મરણ થાય છે ત્યાં આયુનો ઉદય પૂરો થાય છે, અને જે જીવન ચાલે છે એ આયુ કર્મના ઉદયે ચાલે છે, અને જન્મ મરણ અને જીવન એ આયુ કર્મની અવસ્થા સાથે સંબંધ ધરાવે છે. આયુ કર્મના બદલે એમ બોલાય છે કે આ જન્મ આ મર્યો આ જીવે છે, બાકી એ બધું આયુ કર્મનું પરિણામ છે, અવસ્થાઓ છે. જ્યારે નવીન આયુનો ઉદય થાય છે ત્યારે નવીન પર્યાયમાં જન્મ થાય છે. શું? નવીન આયુનો, નવા આયુનો ઉદય થાય ત્યારે જીવને નવી પર્યાયમાં જન્મ થાય છે, અને વળી ત્યાં પણ જ્યાં સુધી આયુનો ઉદય રહે ત્યાં સુધી તે પર્યાય રૂપ પ્રાણોના ધારણથી જીવવું થાય છે. એ પૂદગળ પ્રાણોનો સંયોગ છે. દસ પ્રાણ જેને કહેવામાં આવે છે, પાંચ ઇન્દ્રિય, છઠ્ઠું મન, શ્વાસોશ્વાસ, આયુ, મન, વચન, કાયાનો યોગ, એ દસ પ્રાણ છે. એનાથી જીવવું થાય છે અથવા એનો સંયોગ રહે છે. પછી એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એટલા જેટલી ઇન્દ્રિયો ઓછી એટલે ઓછામાં ઓછા છ પ્રાણ હોય છે, કેમ કે એક ઇન્દ્રિય તો હોય જ, એટલે ઓછામાં ઓછા છ પ્રાણ હોય છે, અને વધુમાં વધુ દસ પ્રાણ હોય છે. અને આયુનો ક્ષય થતા એ પર્યાય રૂપ પ્રાણોના છૂટવાથી મરણ થાય છે. સહજ જ એવું આયુ કર્મનું નિમિત્ત છે, શરીરને અને પ્રાણોને અને આયુ કર્મને નિમિત્ત નૈમિતિક એવો સંબંધ છે. અંદર આયુ કર્મના ઉદય પ્રમાણે શરૂઆત ને અંત થાય. અન્ય કોઈ ઉપજાવવા વાળો નથી, કોઈ જીવને કોઈ જન્મ આપવા વાળો નથી, કોઈ જીવની કોઈ રક્ષા કરવા વાળો નથી, શું કે કોઈનો કોઈ વિનાશ કરવા વાળો પણ નથી, કોઈને કોઈ મારી નાખી શકે એ વાતમાં માલ નથી, કોઈને કોઈ રક્ષા આપી શકે એ વાતમાં માલ નથી, અથવા કોઈને કોઈ હેરાન કરી શકે એ વાતમાં પણ કાંઈ માલ નથી. બોલો, હવે કોની હારે રાગદ્વેષ કરવા છે? કયો હે એ રાગદ્વેષ કરવા જેવું નથી. શાશ્વત થઈ જાય પણ એમાં એમનું હાલતું નથી, એ પ્રગટ જોવામાં આવે છે. અકસ્માત એટલે શું કે છદ્મસ્ત જીવને ખબર નથી, પણ ભગવાનને કેવળ જ્ઞાનમાં ખબર નથી એમ નથી, કે આનું આયુષ કયા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પૂરું થવાનું છે. જેને અકસ્માત કહીએ એ જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આયુષ પૂરું કરવાનું પહેલેથી જ જ્ઞાનમાં આવી જાય છે અને પહેલેથી નિશ્ચિત થયેલું હોય છે. એટલે એ અકસ્માત તો લૌકિક વ્યવહારમાં બોલાય છે, જ્ઞાનની અપેક્ષા એ અકસ્માત નથી. એટલે કેવળ જ્ઞાનીને કોઈ આશ્ચર્ય નથી થતું. શું? ભગવાન લોકાલોકને જાણે છે, પણ લોકાલોકની કોઈ ત્રણ કાળની ઘટનાથી કેવળ જ્ઞાનીને આશ્ચર્ય થતું નથી. એના ઉપરથી ગુરુદેવે એક બહુ સરસ વચનામૃત ઉતાર્યું છે કે જે એવા કેવળ જ્ઞાનના સ્વરૂપને સ્વીકારનારો છે એવા શ્રુત જ્ઞાનીને પણ કાંઈ આશ્ચર્ય થતું નથી, કેમ કે એને સમાધાન થઈ જાય છે, હવે આ કેવળ જ્ઞાનમાં જોયું છે એ જ પ્રમાણે થવાનું છે, માટે એમાં કાંઈ આશ્ચર્ય કરવા જેવું નથી. તો જ્ઞાનીને પણ આશ્ચર્ય નથી અને કેવળીને પણ આશ્ચર્ય નથી. બસ આ જો કેવળ જ્ઞાનને સ્વીકારો તો સમય સમયની પર્યાયનો ક્રમ નિશ્ચિત થયેલો છે કેવળ જ્ઞાનમાં, કેવળ જ્ઞાનના આધારે સ્વીકારાય, પણ ક્રમબદ્ધ પર્યાયનો વિષય માત્ર પર્યાયનું અવલંબન લેવા માટે નથી. શું? ન્યાય છે, પર્યાય સંબંધિત છે, તો પણ પર્યાયનું અવલંબન ન લેવાય જાય એ ખ્યાલમાં રાખો. નાયક સ્વભાવના અવલંબને પર્યાયની ક્રમબદ્ધતાને માનવી કે સ્વીકારવી, એમને એમ જો માનવા કે સ્વીકારવા જાય તો એનો અવલંબન આવ્યા વિના એનો આધાર લઈ લેવાય તો એ પર્યાય દ્રષ્ટિ દ્રઢ થઈ જાય. એમાં જે પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ પણ છે એ દ્રઢ થાય. ન્યાય અધ્યાત્મનો છે પણ જીવ દર્શન મોહને પણ દ્રઢ કરી જાય પોતાની વિપરીત સમજણને લીધે. એટલે સમજણ બરાબર હોવી જોઈએ. ખરેખર તો એમ જ છે, નાયકનું અવલંબન આવ્યા પછી ક્રમબદ્ધ સાચું. એ પહેલા એ જાણવા કે વિષયનું ન્યાય શું છે એ જાણવા મળે બીજી વાત છે, પણ ખરેખર એના માટે ક્રમબદ્ધ નથી કેમ કે પર્યાયનું અવલંબન લઈ લેશે એમ છે. એટલે તો કે છે એ શ્રીમદજી ન્યાય કાઢ્યો છે કે બંધ બુદ્ધિમાં જીવ વર્તતો હોય શું તો પછી હું આમ છું, હું આવો છું, હું આવો છું, હું અબંધ છું, હું મુક્ત સ્વરૂપ છું એને લાગુ પડતું, કેમ કે બંધ બુદ્ધિમાં વર્તે છે. શું જ્ઞાનીને બંધ છે પણ બંધ બુદ્ધિમાં નથી વર્તતા, એ બે વચ્ચે ફેર છે. અભિપ્રાય પકડ્યો છે, બુદ્ધિ એટલે અભિપ્રાય. શું કે છે અહીંયા કે આયુ કર્મનું કોઈ એવું જ નિમિત્ત છે? કોઈ જીવને અન્ય કોઈ જીવ ઉપજાવનારો નથી એટલે જન્મ આપવા વાળો નથી. કોઈ જીવને કોઈ બીજો જીવ રક્ષા કરીને જીવાડવા વાળો નથી. શું કે કોઈ બીજો જીવ કોઈ જીવનો વિનાશ કરવા વાળો નથી. પણ હિંસા તો કરે છે, હિંસા અહિંસાનું પ્રકરણ તો જૈનાગમમાં બહુ વિસ્તારથી છે. શું તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવો છે, ત્યાં કરતા કર્મ સંબંધ બિલકુલ બતાવવો નથી. આમ સમજવો
બરાબર.
શું વળી જેમ કોઈ નવીન વસ્ત્ર પહેરે કેટલો કાળ રહે તે રહે પછી તેને છોડી કોઈ અન્ય નવીન વસ્ત્ર પહેરે, તેમ જીવ પણ નવીન શરીર ધારણ કરે, તે શરીર કેટલો કાળ ધારણ કરીને રહે પછી તે શરીરને છોડીને અન્ય શરીર ધારણ કરે છે. આ વસ્ત્ર બદલીએ છીએ એમ બદલવાનું, એ વાત તો આ લોકોએ જૈનાગમમાંથી ગીતામાં પણ લીધી છે. શું એ જેમ જૂના વસ્ત્ર છે એ જેમ ત્યાગીને નવા વસ્ત્ર ધારણ કરવામાં આવે છે, એમ દેહધારી એવો આત્મા સંસારમાં જૂના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે. શું માટે એવા જન્મ મરણનો હરખશોક કરવો નહીં, ન જન્મનો હરક કરવો ન મરણનો શોક કરવો એમ કે છે. કેમ કે એ તો સ્વાભાવિક ક્રમ સંસારમાં ચાલવાનો છે. માટે શરીર સંબંધની અપેક્ષા એ જન્માદિક છે, આત્માનો જન્મ મરણ નથી, પણ શરીર સંબંધનો સંબંધ થવો તે જન્મ અને વિયોગ થવો તે મરણ, એ સંયોગ વિયોગ આશ્રિત બોલાય છે. જીવ પોતે તો જન્માદિકથી રહિત નિત્ય જ છે, જો બોલ ટાઈપમાં લીધું છે. જીવ પોતે તો અનાદિ અનંત શાશ્વત પદાર્થ હોવાથી એ જન્મ મરણથી રહિત છે. એ દ્રષ્ટાંત શ્રીમદજીએ બીજો પણ લીધો છે કે જ્યારે સૂર્ય નજરની મર્યાદામાં આવે છે ત્યારે સૂર્યોદય થયો એમ આપણે કહીએ છીએ, અને જ્યારે એ જ સૂર્ય નજરની મર્યાદાની બહાર જાય છે ત્યારે આપણે શું કહીએ છીએ કે સૂર્ય અસ્ત થયો. સૂર્યનો ઉદય નહોતો થયો અને સૂર્યનો અસ્ત નહોતો થયો. સૂર્ય તો એમને જ ફરે છે, એનો ઉદય અસ્ત છે નહીં, એમ જીવનું કઈ જન્મ મરણ છે નહીં. શરીરનો સંયોગને જન્મ કહે છે, શરીરના વિયોગને મરણ કહે છે. શરીર તે જીવ નથી, જીવ તે શરીર નથી. જીવ તો નિત્ય છે, તો પણ મોહી જીવને ભૂત ભવિષ્યનો વિચાર નથી. શું? એ તો ખાલી પોતાનું આટલું જન્મ ઉમેર્યો ત્યાં સુધી નજર દોડાવે છે, એથી આગળ નજર દોડાવતો નથી. એ ભૂત ભવિષ્યનો વિચાર નથી કરતો કે હું અનંતકાળથી ભૂતકાળમાં હતો, અનંતકાળ ભવિષ્યમાં રહીશ, તો એની શું વ્યવસ્થા, એનો વિચાર કરતો નથી. મોહી જીવ મોહને લીધે ભૂત ભવિષ્યનો વિચાર કરતો નથી, તેથી પામેલ પર્યાય માત્ર જ પોતાનું અસ્તિત્વ માની પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર રહ્યા કરે છે, અને તેથી જે પર્યાયને પામ્યા હોય એટલું જ પોતાનું અસ્તિત્વ માનીને એ જ જીવનને સરખું રાખવા માટે મથામણ કર્યા કરે છે. પછી એમાં વિચિત્રતા એ છે કે જે સરખું જીવવા માટે એ પરિશ્રમ કરે છે, સમય અને શક્તિ ખર્ચે છે, એના પરિશ્રમને લઈને નથી ગોઠવાતું, એ પૂર્વકર્મને લઈને ગોઠવાય છે. સાતા સાતા સંયોગ વિયોગ બધા પૂર્વકર્મ પ્રમાણે ગોઠવાય, એની મહેનત પ્રમાણે નહીં. કોઈ પણ તમે શ્રીમંત માણસને પૂછી લ્યો કે તમે તમારી બુદ્ધિબળથી આ બધું કમાઈ ગયા, તો ના પાડશે. ભાઈ મારા કરતા વધારે બુદ્ધિવાળા અમારી બજારમાં ગોથા ખાય છે અને ખાઈ ગયા છે. બુદ્ધિથી કોઈ કમાઈ જાય છે એ વાતમાં માલ નથી. બધાનો અનુભવ છે પ્રત્યક્ષ, અને એકનો એક માણસ. એટલે પર્યાય પૂરતું જ પોતાનું અસ્તિત્વ માનીને, એટલું જીવન માનીને વર્તમાન પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર રહ્યા કરે છે, એની સાવધાની ત્યાં જ રહે છે. અત્યારે મને આ અવસ્થામાં બધી અનુકૂળતા રહે એવી મારે બધી વ્યવસ્થામાં એનો એમાં એમાં ગૂંચવાયેલો રહી જાય છે, આત્મહિત કરવાનો એને અવસર આવતો નથી. આત્મા ફાતમા હું કોણ કરે છે, અને નથી દેખાતો તો આ જીવે છે, અને નથી દેખાતો તો આ મરે છે, એ ક્યાંથી નક્કી કર્યું? જ્ઞાનમાં જણાયા વગર નક્કી કર્યું? હે, બેશુદ્ધ હોય તો એમ કે છે કે હજી જીવે છે, હે, ક્યાંથી નક્કી કર્યું? નહોતો જણાતો તો ક્યાંથી નક્કી કર્યું? અને હું છું એમ કોણ કે છે? પોતે છે કે નથી છે? હે, પોતે એમ કે કદાચ હું નથી, તો કે હું નથી એવું કોણે કહ્યું? કદાચ એમ કે હું નથી ચાલો, તો કોણે કહ્યું એવું? એ જ બતાવે છે કે તું છો, તો આત્મા છે, નક્કી થઈ ગયું. શું? તેથી એ પર્યાયોમાં જ તત્પર રહે છે અથવા રત રહે છે, અને એ પ્રમાણે આયુષ્ય કર્મ વડે પોતાની સ્થિતિ જાણવી, આ રીતે આયુષ્ય કર્મના ઉદય સુધીની સ્થિતિ જાણવી. આયુષ્ય કર્મ બહુ ભાગ અજાણ રહીએ છે, કોક જ વારમાં પણ બીજા જે જ્ઞાનવાળા છે એમાં કોક જ જાણે છે, બાકી આયુષ કર્મથી તો લગભગ માણસ અજાણ્યો રહીએ છે. અને આ કાળમાં અહીંયા આ ક્ષેત્રના મનુષ્યોને આયુષ્યનો કોઈ નિશ્ચય નિયમ છે નહીં, એનો કોઈ નિયમ જ નથી કે આટલું આયુષ્ય હોવું જ જોઈએ, અને હોય જ એવો કોઈ નિયમ નથી. દેવોમાં છે ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય છે, પછી જે જે સ્વર્ગમાં જાય ત્યાં પણ એનું મિનિમમ અને મેક્સિમમ ફિગર છે, પછી વચ્ચેના કોઈ કાળમાં અનિશ્ચિત પણ હોય છે, પણ એને 6 મહિના પહેલા ખબર પડે છે અવધિ જ્ઞાનથી કે હવે આયુષ્ય પૂરું થવાને 6 મહિના બાકી છે. જો મોહી હોય તો ઝૂરી ઝૂરીને મરે, જેમ અહીંયા કેન્સરની ખબર પડે પછી કેવો દુઃખી થાય એવી રીતે, અને જો જ્ઞાની હોય તો એને તો કાંઈ પ્રશ્ન જ નથી, એ તો અમસ્ત આયુષ્ય પૂરું થયા પહેલાં જ મનુષ્ય ભાવને ઈચ્છતા હોય છે કે ક્યારે હું મનુષ્ય થાઉં, અને ક્યારે હું આરાધના વિશેષ કરીને કેવળ જ્ઞાન પ્રગટ કરું. એટલે એને તો દેવનો ભાવની કાંઈ મોહ હોતો નથી, લાલચ હોતી નથી, કાંઈ હું રહું તો ઠીક. શું? એ રીતે સ્થિતિ જાણવી. હવે નામ કર્મો ઉદયજન્ય અવસ્થા, શું નામ કર્મ ના ઉદય થી આ જીવ, એ રીતે સ્થિતિ જાણવી. હવે નામ કર્મ ઉદયજન્ય અવસ્થા, શું નામ કર્મ ના ઉદય થી આ જીવને મનુષ્ય આદિ ગતિઓ પ્રાપ્ત થાય છે. જો આ ગતિ જે ચાર ગતિ માંથી ચારે ગતિ છે એ નામ કર્મ ના ઉદય થી છે. શું આયુષ તો આયુષ છે, પણ આ મનુષ્ય કેમ, મનુષ્ય ગતિમાં કેમ, તેજ ગતિમાં કેમ, કે નામ કર્મ ને લઈને તે પર્યાય રૂપ પોતાની અવસ્થા થાય છે. અને જે જે ગતિમાં જાય તે ગતિમાં એની તે પ્રકારની અવસ્થા થાય. ત્યાં હું આ લોકો કહે છે ને વાંદરામાંથી મનુષ્ય થયા, એ વાત ખોટી છે. એના હાથ પગ મોઢું અને એની ચંચળતા અને વિચારવાની શક્તિ મનુષ્યને મળતી આવે છે. એટલે લોકો એમ કહે છે કે પેલા માંદરા હતા અને પછી મનુષ્ય થયા, ખોટી વાત છે. એ તિર્યંજ ગતિનું છે, એને નામકર્મ તિર્યંજ ગતિનું છે, મનુષ્ય ગતિનું નથી. પછી મનુષ્ય ગતિ કરતા તિર્યંજ ગતિ એ નીચી કોટીની ગતિ છે. તો અન્યમતીમાં પશુની પૂજા કરવામાં આવે છે, ગાયને પૂજે, એ લોકો કોને પૂજે, ગાયને પૂજે,
સર્પને પૂજે,
કોઈ સર્પને પૂજે, સર્પ તો બહુ ક્રોધીને ઝેરી પ્રાણી છે, પણ એ તો ભયથી પૂજે છે, હિંસક છે, છતાં એને પણ પૂજે. તો આવું જે તત્વજ્ઞાન છે એ વિષય ચોખ્ખો સમજણમાં એ લોકોના સંપ્રદાયમાં ક્યાંય નથી. એટલે બધા બધા ઘણી જાતની ગડબડ ચાલે છે. આ પીપળાને પૂજે છે, લ્યો ને, એકેન્દ્રી છે. પીપળાને પૂજે છે કે નહીં, એકેન્દ્રી છે. તુલસીને પૂજે છે, તુલસી પૂજા કરે છે ને, કાર્તક સુદ અગિયારસ કે પૂનમે કરે છે, તુલસી વિવાહ કરે છે, એની પૂજા કરે પહેલા પછી વિવાહ કરે. એ તો એકેન્દ્રી જીવ છે, શું એ કોઈ દેવદેવી નથી, એટલે એકેન્દ્રી જીવ છે, પણ એની છતાંય પૂજા કરે. કેમ કે એ લોકોને એ જાતનું જ્ઞાન નથી ને સમજણ નથી કે આમાં ચાર ગતિ શું, એમાં એકેન્દ્રી શું, બે ઇન્દ્રી શું, શું બીજું કોઈ વ્યવસ્થિત વિચાર ત્યાં નથી. ત્યાં ત્રોસ સ્થાવર આદિ ભેદ હોય છે. ત્રણ સ્થાવર કયો, એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, પંચેન્દ્રી કયો, શું તથા ત્યાં એકેન્દ્રી આદિ જાતિને ધારણ કરે છે. એ જાતિ કર્મના ઉદયને અને મતિ જ્ઞાનાવરણના ક્ષયોપશમને નિમિત્ત નૈમિતિકપણું. એ જે જાતિ એકેન્દ્રી આદિ હોય તો એકેન્દ્રીને ઓછો ઉઘાડ, બે ઇન્દ્રીને વધારે ઉઘાડ, ત્રણ ઇન્દ્રીને એથી વધારે ઉઘાડ, અને જ્ઞાનાવરણની સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ જાણવો. જીવો ક્ષોપસમ હોય તેવી જાતિ પામે. એકેન્દ્રીને લાયક ક્ષોપસમ હોય તો એકેન્દ્રીમાં, એકેન્દ્રીની જાતમાં જન્મે. પછી એમાં એ જાતમાં ઘણા છે, પાછા બે ઇન્દ્રિયમાં પણ ઘણા છે, ત્રણ ઇન્દ્રિયમાં પણ જાત એની એક. વળી શરીરનો સંબંધ હોય છે, ત્યાં શરીરના પરમાણુ અને આત્માના પ્રદેશનું એક બંધન થાય છે. શું જ્યાં શરીરનો સંબંધ હોય છે ત્યાં શરીરના પરમાણુ અને આત્માના પ્રદેશોનું એક બંધન, એટલે સંયોગ થાય છે, આયુષ પર્યંત સાથે જોડાઈને રહે એને બંધન કહે છે. શું એક ક્ષેત્રે બંધન, એટલે જોડાઈને રહે. જ્યાં આત્મા જાય ત્યાં શરીર જાય, શરીર જાય ત્યાં આત્મા જાય. છે બે જુદા જ પદાર્થો, છતાં સંયોગમાં બંધન એવું છે કે એકબીજા જોડાયેલા રહે છે. તથા સંકોચ વિસ્તાર રૂપ થઈને આત્મા શરીર પ્રમાણે રહે છે, અને સંકોચ વિસ્તાર પણ શરીર પ્રમાણે જેવો સંકોચ વિસ્તાર થાય એ પ્રમાણે આત્માનો આકાર પણ થાય. બાળક, યુવાન, વૃદ્ધ, શું પછી કોઈ દુબળો, કોઈ સ્થૂળ, ભાડો માણસ હોય, રોગ થાય, દુબળો પડી જાય, વગર રોગે દુબળો પડી જાય તો એનો આત્મા એ વખતે આકાર એવો થઈ જાય. દુબળો માણસ હોય એમાં જાડો થઈ જાય તો એનો આત્મા પણ એટલો જ ક્ષેત્ર વધી જાય. એમ સંકોચ વિસ્તાર, દુબળો થાય ત્યારે સંકોચ જાય, જાડો થાય ત્યારે વિસ્તાર થઈ જાય, એ રીતે એનો સંકોચ વિસ્તાર પણ શરીર પ્રમાણે થયા કરે છે. ને આ સોજો ચડે, સોજો ચડે છે કે નહીં, ઘડીકમાં એનો એટલો વિસ્તાર થઈ જાય, સોજો ઉતરે એટલે પાછો સંકોચ થઈ જાય, એવી રીતે આત્માના પ્રદેશોમાં પણ સંકોચ વિસ્તાર થાય છે. લોકર્મરૂપ શરીરમાં અંગ ઉપાંગ આદિકના યોગ્ય સ્થાન પ્રમાણ સહિત હોય છે, અને જેવું જેને શરીર હોય એ શરીરના પ્રમાણમાં બધા અંગ ઉપાંગ એના પ્રમાણ સહિત હોય છે. જેવી જેની ગતિ, જેમ કે હાથી ને નાક ને કાન બહુ મોટા હોય તો મનુષ્યને કઈ એવડા મોટા નાક કાન હોય નહીં, એવી રીતે એ વડે જ સ્પર્શન રસના આદિ દ્રવ્યેન્દ્રિયો નિપજે છે, અને એ પ્રમાણે લોકર્મના કારણે શું એ બધા જે જે પ્રકારના બહારની ઇન્દ્રિયોના આકાર હોય છે એ પણ લોકર્મના ઉદયના નિમિત્તે છે. અથવા હૃદય સ્થાનમાં આઠ પાંખડી વાળા ખીરેલા કમળના આકારે આકાર જેવું દ્રવ્યમન થાય છે. શું? હવે આ પાંચ ઇન્દ્રિય ઉપરાંત હૃદયના સ્થાનમાં આઠ પાંખડીના ખીલેલા કમળના આકાર જેવું એક દ્રવ્યમન એટલે પુદ્ગળ પરમાણુની રચના હોય છે. ભલી એ શરીરમાં જ આકારાદિકના વિશેષ અથવા વર્ણાદિકના વિશેષ હોવા છતાં તથા સ્થૂળ સૂક્ષ્મતા આદિક હોવા ઇત્યાદિ કાર્યો થાય છે, ને એ શરીરની અંદર કોઈનો આકાર મોટો, કોઈનો નાનો, કોઈનો રંગ આવો, કોઈનો રંગ આવો, ધોળો, કાળો, પીળો, એ બધા જેટલા પ્રકાર છે એ બધા નો કર્મના ઉદયને લઈને છે. એ જાતના નો કર્મનો ઉદય છે. શું? એવો જે જીવનો નો કર્મનો ઉદય હોય એવો એનો વર્ણ હોય, એનો આકાર હોય, જાડો હોય, પાતળો હોય, એ પોતાના નો કર્મ પ્રમાણે હોય છે. શું? શરીર પરિણમેલા પરમાણુઓ આ પ્રકારે પરિણમે છે, એ રીતે પોતપોતાના નોકર્મ અનુસાર, નોકર્મના ઉદય અનુસાર પરિણમે છે. એક બે ભાઈ હોય, એક એક જાડો થાય નહીં, એક દુબળો થાય નહીં, કેમ કે એનું નોકર્મ છે ને આનું નોકર્મ છે. એક જ આંડલામાંથી ખાય ખીચડી, એક જ આંડલામાંથી ખાય બધો ખોરાક, એક સરખો હારે જમવા બેસે, સરખું ખાય, અરે સરખું નો ખાય, દુબળો જાજુ ખાય અને જાડો ઓછું ખાય તો ઓલો જાડો જ રહે, ના દુબળો જ રહે, કેમ કે એનું એ નો કર્મ પોતપોતાનું છે. કોઈ કોઈ ખોરાક ને કારણે એવું બનતું નથી. શું? શરીરનું પરિણમેલા પરમાણુઓ આ પ્રકારે પરિણમે છે, શ્વાસોશ્વાસ અથવા સ્વર નિભજે છે. શ્વાસોશ્વાસનું પણ એ રીતે છે, અવાજનું પણ એ રીતે છે, એ નો કર્મ સાથે. કોઈનો અવાજ તીણો, કોઈ દુબળો માણસ હોય એનો અવાજ જાડો હોય, કોઈ જાડો અવાજ માણસ હોય અવાજ એનો તીણો હોય. શું? શ્વાસોશ્વાસ અથવા સ્વર નિભજે છે એ પણ પૂદગળના પિંડ છે, તથા એ શરીરથી એક બંધાન રૂપ છે. તો આ લોકો કહે છે ને અહીંયા સ્વર પેટી છે, સ્વર પેટી કહે છે ને, એને અવાજનો નો કર્મનો ઉદો એ પ્રમાણે બોલી શકે નહીં તો ન બોલી શકે. એમાં પણ આત્માના પ્રદેશો વ્યાપ્ત છે, એટલે એક ક્ષેત્ર છે આત્માના પ્રદેશો, અને શરીરના અવયવોના પ્રદેશો એક ક્ષેત્રે રહેલા છે. શ્વાસોશ્વાસ એ પવન છે, જે શ્વાસોશ્વાસ છે એ પવન લેવામાં આવે છે ને છોડવામાં આવે છે, તો બધા જાણે છે. ઓક્સિજન લીએ છે મનુષ્ય છે અને પ્રાણીઓ છે, ઓક્સિજન લીએ છે. શ્વાસોશ્વાસ એ પવન છે. હવે જેમ આહારને ગ્રહણ કરીએ, નિહારને બહાર કાઢીએ તો જ જીવી શકાય, તેમ બહારના પવનને ગ્રહણ કરીએ અને અભ્યંતર પવનને કાઢીએ તો જ જીવિતવ્ય રહે. એ જે આહાર છે એમાં શ્વાસોશ્વાસનું પણ લેવા મૂકવાનું થાય છે, માટે શ્વાસોશ્વાસ જીવિતવ્યનું કારણ છે. માટે શ્વાસોશ્વાસને પણ જીવિતવ્યનો એક પ્રાણ ગણવામાં આવે છે. જેમ આ શરીરમાં હાડ માંસાદિક છે તેમ પવન પણ છે. અત્યારના એમ એલોપેથી વાળા નથી માનતા, એ લોકોની પાસે કોઈ પવનનું સાયન્સ નથી, એ ગેસને નથી સમજતા. પણ ખુલ્લી વાત છે કે તમે શ્વાસોશ્વાસ લ્યો છો, હુડકાર આવે છે, શું તો જે પવન નો અનુભવ થાય છે એનું કોઈ વિજ્ઞાન તો હોવું જ જોઈએ ને. શરીર સાથે સંબંધ છે તો તબીબી વિજ્ઞાન એનું હોવું જોઈએ, પણ એ લોકોમાં એ બ્રાન્ચ નથી, એનું અંધારું છે અત્યારે. શું વૈદક ની અંદર, આયુર્વેદ ની અંદર એનું બહુ ઊંડું જ્ઞાન છે, શું પવન સંબંધીનું. આ શરીરમાં જેમ હાડ માંસાદિક છે તેમ પવન પણ છે. વળી જેમ હાથ વગેરે વડે કાર્ય કરીએ તેમ પવન વડે પણ કાર્ય કરીએ છીએ. એમ હાથથી કામ થાય એમ પવનથી પણ કામ થાય છે, ધકેલવા વગેરેનું. મોઢામાં મૂકેલા ગ્રાસને પવન વડે પેટમાં ઉતારીએ છીએ અને મળાદી પણ પવનથી જ બહાર કાઢીએ છીએ, એમ અન્ય પણ જાણવું. એ રીતે પવનનું પણ કાર્ય છે શરીરમાં, એ બધું નામકર્મમાં જાય છે. નાડી વાયુ રોગ અને વાયુનો ગોળો નથી જડતા. અચ્છા આમ કે ક્લિનિકલી કાંઈ એને ન દેખાય, એ તમારું બધું શ્વાસોશ્વાસ બરાબર છે, તમારા પલ્સ રેટ બરાબર છે, બીપીના રેટ બરાબર છે, બધું બરાબર છે, તો કે શું તો કે ગેસ ચડ્યો છે એમ કે. પાછા શું કે તમે કહો, મને મૂંઝવણ થાય છે, મને પેટમાં દુખાવો થાય છે, મને છાતીમાં દુખાવો થાય છે, તો એમ કે ગેસ ચડ્યો હશે. પણ હવે તમને તો ગેસની ખબર નથી, એનો સાયન્સ નથી લોકોને પાસે. શું નાડી વાયુ રોગ અને વાયુનો ગોળો એ વગેરે પવનરૂપ શરીરના અંગ જાણવા, એ પણ નામકર્મ ઉદયજન્ય અવસ્થા છે. વળી સ્વર તે શબ્દ છે, તે જેમ વીણાની તાતને હલાવતા ભાષારૂપ હોવા યોગ્ય છે, હોવારૂપ પૂર્વ સ્કંદો છે, તે સા અક્ષર વા અનક્ષર, અક્ષર સહિત અને અક્ષર વગેરે શબ્દ રૂપે પરિણમે છે. શું આ ઉધરસ ખાય તો એને કઈ અક્ષર ન હોય, બગા શું ખાય હુડકાર આવે એને કઈ અક્ષર ન હોય, તો એ વાત છે, શબ્દના પરમાણુ છે પણ અનક્ષરી છે. આ પ્રાણીઓની ભાષા બધી અનક્ષરી છે, કોયલ બોલે, ચકલી બોલે, કે ગાય ભેંસ બોલે, બકરા બોલે, એ બધા અનક્ષરી વાણી છે. માણસ જે બોલે છે એ અક્ષરી વાણી બોલે છે, અને એમાં પણ એને જે અવાજ થાય એ બધા અનક્ષરી વાણી છે, એ બધા પૂતગળ, હા એ નામકર્મના ઉદયથી છે. શું તે પૂતગળ સ્કંદો છે, તે સ અક્ષર વા અનક્ષર શબ્દ રૂપે પરિણમે છે. એમાં જે સ અક્ષર પરિણમે છે તેમ તાળું હોઠ ઇત્યાદિ અંગોને હલાવતા ભાષા પર્યાપ્તિમાં રહેલા જે પૂતગળ સ્કંદો છે તે સ અક્ષર વા અનક્ષર શબ્દ રૂપે પરિણમે છે. ભાષા વર્ગણા છે, જેમ કારમણ વર્ગણા છે એમ આખા લોકમાં ભાષા વર્ગણા વ્યાપેલી છે. એ અહીંયા જેવી રીતે હોઠ ને તાળવું ને દાંત ને જીભ ને ચાલે એ પ્રમાણે અક્ષરની વાણી ઉત્પન્ન થાય છે. શું તો આમાં કક્કા બારખડીમાં તો આવે છે આપણે, ક ખ ગ ઘ ચ છ ત થ દ ધ એ બધા આવે છે ને, એ તો એ તથ દ ધ છે, એ બધા દંતવ્ય છે, દાંત ને જીભ વડે ત્યારે થાય. શું ટઠો ડઢણ છે એ તાલવ્ય છે, એ તાળવાને જીભ વડે ત્યારે બોલાય. એવી રીતે એની અંદર પણ એ પ્રકારને હલનચલન ગતિ નામકર્મને આપણે નામકર્મને લઈને થાય છે, અને એ રીતે અવાજની ઉત્પત્તિ થાય છે. હા જળ વાજિંત્રો પણ વાગે છે, કેમ કે એ તો પૂતગળનું જ કાર્ય છે. આ તો જીવની સાથે જે સંબંધ ધરાવે છે એમાં નામકર્મનો ઉદય નિમિત્ત જાણવો એમ કહે છે. આ બહુ સારું ગાય છે, આનું ગળું સારું છે, ગળું કઈ જીવનું નથી, પણ નામ કર્મ ના ઉદય થી એનો અવાજ સારો છે એમ કહેવાય. વ્યવહારે કઈ તો કર્મ ના ઉદય સાથે શું સંબંધ છે એટલી વાત છે. શું વળી શુભ અશુભ ગમન આદિ થાય છે ત્યાં એમ જાણવું કે જેમ બે પુરુષોને એક દંડી બેડી હોય ત્યાં એક પુરુષ ગમન આદિ કરવા ઈચ્છે તો ગમન આદિ ન થઈ શકે, પણ બીજો ગમન આદિ કરે તો જ ગમન આદિ થઈ શકે, પણ બંનેમાંથી એક બેસી રહે તો ગમન થઈ શકે નહીં. તથા બંનેમાંથી એક બળવાન હોય તો બીજાને પણ ઘસડી જાય. તેમ આત્મા અને શરીર રૂપ ઉદગળ ને એ ક્ષેત્રાવગારું બંધાન છે, એક બેડીથી બાંધ્યા છે એમ કે છે. આયુષ કર્મ ની બેડી થી બાંધ્યા છે. ત્યાં આત્મા હલનચલન આદિ કરવા ઈચ્છે અને પૂદગળ એ શક્તિ વડે રહિત બની હલનચલન ન કરે, અથવા પૂદગળ શક્તિ હોવા છતાં પણ આત્માની ઈચ્છા ન હોય તો હલનચલન આદિ થઈ શકે નહીં. કેટલું વિચાર કર્યો છે. જીવી છે, મારે હાલવું છે, પણ લકવા થઈ ગયો, હાલી શકે નહીં. બે બંધાયેલા છે, ઈચ્છા હોય માટે હાલી શકાય એવું નથી, અને હાલી શકવાની શક્તિ હોય ને ઈચ્છા ન હોય તો કે ના ભાઈ તમે જાઓ, આપણે બેઠા છીએ અહીંયા, આપણે બિલકુલ અહીંયાથી હલવાના નથી, ચાલવાના નથી. શક્તિ છે હલવાની, પણ એક જણની ઈચ્છા નથી, જીવની ઈચ્છા નથી તો શરીર નહીં હાલે. એમ બે માંથી એક બળવાન હોય તો કામ કરે છે, અથવા બે નો મેળ પડે ત્યારે કામ થાય છે. તથા એ બંનેમાં પૂદગળ બળવાન થી હલવા ચાલવા લાગે તો તેની સાથે ઈચ્છા વિના પણ આત્મા હલવા ચાલવા લાગે છે. આમ ફેંકે છે કે નહીં, બોમ્બાર્ડિંગ થયું તો ફેંક્યા કે નહીં, એમાં ક્યાં ઈચ્છા હતી, ઉડાડ્યા ક્યાં ને ક્યાં, ઉડાડીને ફેંકે. એ પ્રમાણે હલનચલન આદિ ક્રિયા થાય છે, વળી તેને અપયશાદી બાહ્ય નિમિત્ત બને છે. જો એ તો નામ કર્મનો ઉદય છે. શું અપયશાદી બાહ્ય નિમિત્ત બને છે એમ એ કાર્ય નિભજે છે. શું યશ અપયશ એ નામ કર્મની પ્રકૃતિ છે. સારું કાર્ય કરે અને અપયશ કર્મનો ઉદય હોય તો લોકો નિંદા કરે, ગુરુ કાર્ય કરે યશ કર્મનો ઉદય હોય ને બધા વાવા કરે એને. શું એના ઉદય પ્રમાણે બહારના સંયોગો બને છે, નામ કર્મના ઉદય પ્રમાણે બને છે. એ વડે મોહ અનુસાર આત્મા સુખી દુઃખી પણ થાય છે, અને ત્યાં જેવા કાર્ય થાય એમાં જીવને મોહ જેવો થાય એવો સુખ દુઃખ એને લાગે. સુખ દુઃખ લાગવામાં એને મોહનું કારણ છે, કર્મોદયનું કારણ નથી. એમ નામ કર્મના ઉદયથી સ્વયમેવ નાના પ્રકાર રૂપ રચના થાય છે. આ બધા પ્રકાર છે નામ કર્મના, સૌથી વધારે પ્રકૃતિના તાણું પ્રકૃતિના ભેદ છે, એટલે એમાં અનેક જાતના સંયોગો વિયોગો ઉભા થાય છે. એમ નામ કર્મના ઉદયથી સ્વયમેવ એટલે પોતાની મળે અનેક પ્રકાર રૂપે બહારમાં રચના થાય છે, અન્ય કોઈ કરવા વાળો નથી. બીજો આને આબરૂ ખરાબ કરે એ વાતમાં કાંઈ માલ નથી, બીજો એની આબરૂ બંધાવી દે એ વાતમાં પણ કાંઈ માલ નથી. એનો નામ કર્મનો ઉદય હોય એ પ્રમાણે થાય. શું અન્ય કોઈ કરવા વાળો નથી. તીર્થંકર આદિ પ્રકૃતિ તો અહીં છે જ નહીં આ કાળે, અહીં એટલે આ કહીએ નામ કર્મની પ્રકૃતિ છે. એ તીર્થંકરની જે તાણુપમાન તીર્થંકર પ્રકૃતિ પણ છે, પણ એ તો અહીંયા છે નહીં, અત્યારે નથી આ કાળે. એ 24 તીર્થંકર થઈ ગયા તો આ હુંડાવસર્પિણી અવસર્પિણી કાળમાં કેટલા જીવને એ ઉદય આવ્યો, બાકી અત્યારે તો એ પ્રકાર અહીંયા કોઈને બંધાય નહીં એમ કહેવું છે. હવે ગોત્ર કર્મોદયજન્ય અવસ્થા છેલ્લું લીએ છે. ગોત્ર કર્મથી નીચ ઊંચ કુળોમાં ઉપજવું થાય છે. શું આ ઊંચ નીચપણું જે કુળનું છે એમાં ગોત્ર કર્મનો ઉદય નિમિત્ત છે. ત્યાં પોતાનું હીન અધિકપણું પ્રાપ્ત થાય છે, અને ત્યાં પોતાનું હીન અધિકપણું પ્રાપ્ત થાય છે. મોહના નિમિત્તથી આત્મા સુખી દુઃખી પણ થાય છે, અને ત્યાં એ જીવને મોહ હોય તો એને હલકા ગોત્રમાં જન્મ હોય તો એને દુઃખ થાય, અને સારા ગોત્રમાં જન્મ હોય તો એ પોતાને સુખી માનવા લાગે. અમે તો બ્રાહ્મણ, અમે તો વાણિયા, એટલે એ બધું જે ઉચ્ચ ગોત્રમાં જન્મ છે એ બ્રાહ્મણ વાણિયા ક્ષત્રિય છે, ઉચ્ચ ગોત્રમાં જન્મ છે, અને ક્ષુદ્ર છે એ નીચ ગોત્ર છે, તો એનો પણ મોહ થાય એ પ્રમાણે એને સુખ દુઃખ થાય, બીજું કાંઈ એમાં વાતમાં માલ નથી, એથી વિશેષ કોઈ વાત નથી. એ ગોત્ર કાંઈ સુખ દુઃખનું કારણ નથી. એ પ્રમાણે અઘાતી કર્મોના નિમિત્તથી અવસ્થાઓ થાય છે. આ પ્રમાણે આયુષ, નામ, ગોત્ર, વેદની એ જે ચારેક અઘાતી કર્મો છે એના ઉદયના નિમિત્તથી અનેક પ્રકારની બારમા સંયોગ યોગની પૂદગળની અવસ્થા થાય છે અને જીવનો મોહ હોય એ પ્રમાણે એને સુખ દુઃખ થાય છે. અઘાતી કર્મના ઉદય સુખ દુઃખનું કારણ નથી એમ કહેવું છે. જીવનો મોહ છે એ સુખ દુઃખનું કારણ છે. એમ આ અનાદિ સંસારમાં ઘાતી અઘાતી કર્મોના ઉદય અનુસાર આત્માની અવસ્થાઓ થાય છે. આ જે અનાદિ સંસાર ચાલ્યો આવ્યો છે, અનંતકાળ ચાલવાનો છે, એમાં આઠે કર્મની અવસ્થા અનુસાર સંસારી જીવોના ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થાઓ જોવામાં આવે છે. હવે એના ઉપરથી સારાંશ કાઢે છે ટોડરમલજી, એના ઉપરથી તાત્પર્ય કાઢે છે કે આ બધી કર્મની કથા કરી, આઠે કર્મની લાંબી લાંબી કથા માંડી, હવે એનું શું કરવાનું છે આ બધું સમજીને. હવે હે ભવ્ય, શું શું કીધું એને, હે ભવ્ય ભાઈ, તું તો લાયક છો જન્મ મરણથી છૂટવા માટે આ વાત સાંભળવા તો આવ્યો છું. તો તારા અંતરંગમાં તું વિચાર કરીને જો, શું કીધું,
વિચાર કર
અંતરંગમાં જો, એમ કે છે વિચાર પૂર્વક તું અંતરંગમાં જો. આવ્યું કે નહીં જોવાનું, અવલોકવાનું આવ્યું ને. હે ભવ્ય, તારા અંતરંગમાં તું વિચાર કરીને જો. માત્ર વિચાર કર એમ ન કીધું, મેં કીધું એના ઉપર, મેં તને આટલી આટલી વાતો કરી, તું હવે એનો વિચાર કરજે એમ ન કીધું. તું તારા અંતરંગમાં જોજે, હું કહું છું એ પ્રમાણે બધું છે કે નહીં એમ કે છે. હું તારા અંતરંગમાં તું વિચાર કરીને જો કે એમ જ છે કે નહીં, પાકું કરજે. તારા અનુભવ સાથે મેળવીને અનુભવ પદ્ધતિથી આ બધું સમજજે એમ કીધું. જો શું, ખાલી વિચાર પદ્ધતિથી સમજજે નહીં પણ અનુભવ પદ્ધતિથી સમજજે. અને વિચાર કરતા એના ઉપર તને વિચાર કરતા તો તને એમ જ પ્રતિભાસશે, જેવું કહ્યું એવું જ તને લાગશે, પાસે એટલે અહીંયા લાગશે, અનુભવ થશે. તું વિચાર કરીશ એટલે તારા એ મારી વાત સાથે તારા અનુભવને મેળવીશ તો તને હું કહું છું એમ જ લાગશે. જો એમ જ છે તો તું એમ માન કે મને અનાદિ સંસાર રોગ છે, તેના નાશનો મારે ઉપાય કરવો આવશ્યક છે. આ આઠ કર્મની પરિસ્થિતિથી સંસાર રોગનું નિદાન કર્યું. એમ એક લોહીનો નમૂનો લઈને નિદાન કરે છે કે નહીં, કે આની અંદર શ્વેતકણ આટલા, લાલકણ આટલા, ફલાણું આટલું, લિમ્ફોસાઇટ આટલા, ફલાણું આટલું, હું એમ આ એક જીવના સંસાર અવસ્થાને આઠ ભેદે એનું પૃથક્કરણ કરીને એના રોગનું નિદાન કર્યું. હવે જો તને એમ લાગે કે આ બધી વાત ઠીક છે તો તું એમ જરૂર માનજે કે મને અનાદિનો સંસાર રોગ છે અને આ રોગનો મારે નાશ કરવો આવશ્યક છે, જરૂરી છે. એમ રોગ મોટો થાય તો એની ઉપાધિ માંથી નવરો ન થાય. મટે તો હારું, મટે તો હારું, પણ આ સંસાર રોગ મટે તો હારું એવું જરાય લાગતું નથી. શરીરનો રોગ થાય તો મટે તો સારું, મટે તો સારું થઈ જાય. પોતાનો ડોક્ટર થાય, પોતે જ, પોતે જ ગુરુ ને પોતે જ શિષ્ય, પોતે જ રોગી ને પોતે જ વૈદ. આમાં થાય છે કે નહીં વૈદ પોતે? હે, શિયાળામાં ચમનફાસ ખાવું, હે, વૈદ પોતે થાય છે કે નથી થતો? શું એમ થવાનું? એ વિચારથી તારું કલ્યાણ થશે. રોગનો નાશ કરવાનો જે ઉપાય, એવી જે સૂઝ આવવી, એનાથી કલ્યાણ થશે. એના તેનાથી તને નુકસાન છે ને, એનાથી અવશ્ય તારું કલ્યાણ થશે. એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્ર વિશે જો શાસ્ત્ર કહ્યું છે, ગ્રસ્તનું લખેલું છે છતાં શાસ્ત્ર કહ્યું છે. સંસાર અવસ્થા નિરૂપક એવો બીજો અધિકાર સમાપ્ત થયો. કાલથી આપણે ત્રીજો અધિકાર શરૂ કરશું.